આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સમુદાયને એક થવા પર ભાર મૂક્યો. ગુજરાત સહિત 4 રાજ્યની 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષને ઘટાડવા મોસ્કોમાં કથિત રીતે ઉચ્ચસ્તરનો સંવાદ ચાલી રહ્યો છે. ઇઝરાયેલી સેનાએ મધ્ય અને દક્ષિણ ભાગમાં હવાઈ હુમલાના સાયરન સક્રિય કર્યા અને ગુજરાતના સુરતમાં આજે એક જ દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન ખોરવાયું. સમાચાર વિગતવાર. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સમુદાયને એક થવા પર ભાર મૂક્યો. આયર્લેન્ડના કોર્કમાં આવેલા આ કિસ્સામાં એર ઇન્ડિયા ફ્લાઇટ 182 કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વર્ષી પર યોજાયેલા શ્રદ્ધાંજલિ સમારોહમાં શ્રી પુરીએ કહ્યું, વિશ્વને આતંકવાદનો સામનો કરવા એક થવું પડશે. શ્રી પુરીએ 23 જૂન 1985ની એ દુર્ઘટનાને યાદ કરી જ્યારે એર ઇન્ડિયા ફ્લાઇટ 182ને કેનેડા સ્થિત આતંકવાદીઓ દ્વારા લગાવાયેલા બોમ્બથી હવામાં જ ઉડાવી દેવાયું હતું. આ દુર્ઘટનામાં 80થી વધુ બાળક સહિત 329 લોકોના મોત થયા હતા. શ્રી પુરીએ કહ્યું, આતંકવાદ આજે પણ વિશ્વમાં નિર્દોષ લોકોના જીવને જોખમ પહોંચાડી રહ્યું છે. તેમણે કહ્યું, ભારત દાયકાઓથી જમ્મુ કાશ્મીરથી લઈ પંજાબ અને મુંબઈ સુધી આતંકવાદના કહેરનો સામનો કરી રહ્યું છે. ગુજરાતની કડી અને વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું. કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. પરિણામ અંગે ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રતિક્રિયા આપી.
જનસામાન્ય આજે માન્ય નરેન્દ્રભાઈથી જોડાયેલો છે અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે પ્રકારે ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે એને માટે લોકોએ મતદાન કર્યું છે.
જ્યારે વિસાવદરના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પણ આ પ્રમાણે પ્રતિક્રિયા આપી.
આજે ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે અને એ જીત બદલ હું આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
પશ્ચિમ બંગાળમાં કાલીગંજ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અલીફા અહેમદનો વિજય થયો છે, જ્યારે કેરળની નીલામપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટનો વિજય થયો છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આર્યદાન શોકત 77,000 મતથી જીત્યા, તો પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય અરોરાનો વિજય થયો છે. નવી દિલ્હીમાં ભારત આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થા ખાતે બૂથ સ્તરના અધિકારી નિરીક્ષકોની તાલીમની 13મી બેચ આજે શરૂ થઈ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે 379 સહભાગીઓને સંબોધન કરી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું. નવી દિલ્હીમાં ચૂંટણી પંચે ગત 3 મહિનામાં 5,000થી વધુ બૂથ લેવલ ઓફિસર BLO નિરીક્ષકોને તાલીમ આપી છે. શ્રી કુમારે જણાવ્યું, મતદાર યાદીની તૈયારી અને ચૂંટણીઓ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ કડક રીતે હાથ ધરાય તે સુનિશ્ચિત કરવા આ તાલીમ કાર્યક્રમ જરૂરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ઓગસ્ટ 2023થી જુલાઈ 2024 સુધીના સમયગાળામાં કરેલા સંબોધનને આવરી લેતા પુસ્તકનું વિમોચન કર્યું. પુસ્તકનું નામ વિંગ્સ 2 અવર હોપ્સ વોલ્યુમ 2 છે. આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું, પુસ્તકમાં સભ્યતાથી લઈ સંસ્કૃતિ, શિક્ષણથી લઈ આરોગ્ય સુધીના વિષય સામેલ છે. વર્તમાન સરકારના મહિલા નેતૃત્વવાળી વિકાસ દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ ઐતિહાસિક કાર્યવાહી કરી જેનાથી આતંકવાદીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
રાષ્ટ્રપતિજી કી જો પુસ્તક આશાઓ કી ઉડાન વિંગ્સ ઓફ હોપ્સ કા જો વિમોચન હુઆ હૈ જૈસા બતાયા ગયા આપકો ઉનકે 51 ભાષાઓ કા યહ સંકલન હૈ જો ઉન્હોને સમય સમય પર રાષ્ટ્ર કે નામ સંદેશ સે લેકર વિશ્વવિદ્યાલયો કે દીક્ષાંત ભાષણ નવાચાર દેશ કે વિકાસ મે નારી શક્તિ કા યોગદાન હમારી સાંસ્કૃતિક વિરાસત ઓર સમાનતા કી ભાવના પર દિયે હૈ. મેં પુસ્તક કો સભી નજર થી દેખા ઓર મેં યે કહે સકતા હું કે ઇસ પુસ્તક મેં સંકલિત સભી લેખ 2047 કે વિકસિત ભારત કે લક્ષ્ય પ્રાપ્તિ કે સાધન હૈ, યાનિ વિકસિત ભારત સાધ્ય હૈ ઓર યે કિતાબ ઉસકા સાધન હૈ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તનના જોખમનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું, સ્થિરતા હવે કોઈ સૂત્ર નહીં પણ આવશ્યકતા બની ગઈ છે. નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય વિદ્યાર્થી પદવીદાન સમારોહને સંબોધતા સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, વિદ્યાર્થીઓ પોતાની કુશળતાથી આ ઉપગ્રહના ભવિષ્યમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું, આ સંસ્થા દેશના વિકાસમાં ભાગીદાર રહી છે. આ સંસ્થા કેન્દ્ર, રાજ્ય સરકાર અને વિવિધ સંગઠનો માટે નીતિ નિર્માતા આપવામાં પણ મહત્વની મદદ પૂરી પાડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. ઇઝરાયેલની સેનાએ ઇરાનથી મિસાઇલ હુમલાના જોખમને જોતા મધ્ય અને દક્ષિણ ઇઝરાયેલમાં હવાઈ હુમલાના સાયરન સક્રિય કરી દીધા છે. ઇરાનના પરમાણુ સ્થળ પર અમેરિકાના હવાઈ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ નિર્ણય કરાયો છે. ગત 10 દિવસમાં મધ્ય ઇઝરાયેલને ભારે નુકસાન થયું છે, જેમાં ઉત્તર બંદર શહેર હાઇફા પર પણ વારંવાર હુમલો કરાયો છે. બંને દેશ વચ્ચે ચાલતા સંઘર્ષે વ્યાપક ક્ષેત્રીય યુદ્ધની આશંકાની ઘણી હદે વધારી દીધા છે, જેનાથી નવી રીતે રાજદ્વારી પ્રયાસ શરૂ થયા છે. જોખમને ઘટાડવા મોસ્કોમાં કથિત રીતે ઉચ્ચ સ્તરનો સંવાદ ચાલી રહ્યો છે. દરમિયાન ચીને બંને દેશને દુશ્મનાવટ ઘટાડવા આહવાન કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુએ કહ્યું કે ચીની પક્ષ સંઘર્ષમાં સામેલ પક્ષોને સ્થિતિને વણસતા રોકવા, યુદ્ધને ફેલાવવાથી બચાવવા અને રાજકીય સમાધાનના માર્ગે પરત ફરવા આગ્રહ કર્યો છે. સ્પેનના વિદેશમંત્રીએ યુરોપિયન સંઘથી ઇઝરાયેલ સાથે એક મહત્વના સહકાર સમજૂતીને રદ કરી તેમજ હથિયારો પર પ્રતિબંધ લગાવવાનો વિચાર કરવા આગ્રહ કરવાની યોજનાની જાહેરાત પણ કરી. તેમાં કહેવાયું છે કે વધતી હિંસાના જવાબમાં યુરોપે સાહસ બતાવવું જોઈએ. ઇઝરાયેલી સેનાએ ઈરાન પર નવા હવાઈ હુમલા કર્યાનો દાવો કર્યો છે. સેનાએ જણાવ્યું, આજે વહેલી સવારે ઈરાનથી છોડવામાં આવેલી મિસાઇલને રોક્યાના થોડા સમય બાદ આ હુમલા કરાયા. ઇઝરાયેલે 15થી વધુ યુદ્ધ વિમાનથી ઈરાનના કરમનશાહ પ્રાંતમાં સૈન્ય પાયાના ઢાંચાને નિશાન બનાવ્યું તેમજ મિસાઇલ લોન્ચર અને શસ્ત્ર રાખવાની જગ્યાઓ પર હુમલા કર્યા. ઈરાને પણ ઇઝરાયેલ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા, જેને કારણે ઘણા શહેરોમાં વિસ્ફોટના અવાજ સંભળાયા. બીજી તરફ ઈરાનની સંસદે વિશ્વના સૌથી મહત્વના તેલ અને ગેસ શિપિંગ માર્ગોમાંથી એક હોર્મુઝ સમુદ્ર ધુણીને બંધ કરવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી છે, જોકે અંતિમ પગલું ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. દરમિયાન અમેરિકી સૈન્ય અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાં સેનાને હાઈ એલર્ટ પર રાખી છે, તો ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અઘારચીએ આજે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય વિકાસને લઈ અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરવા મોસ્કો પહોંચ્યા છે. સીરિયામાં એક ચર્ચમાં થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત અને 63 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ બે હુમલાખોરોએ ગઈકાલે દવીલા નજીક સેન્ટ ઇલિયાસ ઓર્થોડોક્સ ચર્ચમાં ગોળીબાર કર્યો અને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. ગુજરાતમાં આજે સુરતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો. તેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. શહેરમાં આજે 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે. બીજી તરફ પાણી ભરાઈ જવાને કારણે માર્ગ પરિવહન અને સામાન્ય જનજીવનને અસર થઈ છે. અગ્નિશમન દળે શાળા અને રહેણાંક વિસ્તારોમાંથી 100થી વધુ લોકો અને બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. દરમિયાન હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે તેમજ માછીમારોને આગામી 27મી તારીખ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સમુદાયને એક થવા પર ભાર મૂક્યો. ગુજરાત સહિત 4 રાજ્યની 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષને ઘટાડવા મોસ્કોમાં કથિત રીતે ઉચ્ચસ્તરનો સંવાદ ચાલી રહ્યો છે. ઇઝરાયેલી સેનાએ મધ્ય અને દક્ષિણ ભાગમાં હવાઈ હુમલાના સાયરન સક્રિય કર્યા અને ગુજરાતના સુરતમાં આજે 1 દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન ખોરવાયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલ સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.